તારીખ 3/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 186
પત્રાંક 493 અનન્ય શરણમાં આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી શ્રી ગુરુને નમસ્કાર કર્યા છે. એટલા માટે નમસ્કાર કર્યા છે કે જેના શરણમાં જતા આત્મા સંપૂર્ણપણે નિર્ભય અને સુરક્ષિત થઈ ગયો. આ જગતમાં કોઈ શરણભૂત પદાર્થ નથી, અથવા કોઈનો પણ આશ્રય લેવા જતા સુરક્ષિત રહી શકાય એવું નથી. પણ એક શ્રી ગુરુનું શરણ એવું છે કે જેનાથી આત્મા સંપૂર્ણપણે ભયમુક્ત થાય અને સંપૂર્ણપણે સુરક્ષિત થાય. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા, એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપ જેને પ્રગટ કર્યું છે, અનુભવમાં પ્રાપ્ત કર્યું છે. છે તો બધાને છે, પણ બેભાનપણું છે ત્યાં સુધી હોવા છતાં પણ નહીં હોવા બરાબર છે. પોતાના સ્વરૂપનું બેભાનપણું જ્યાં સુધી છે ત્યાં સુધી તે આત્મ સ્વરૂપ હોવા છતાં નહીં હોવા બરાબર છે. સ્વાનુભવમાં સ્વરૂપની પ્રાપ્તિ છે. જેને સ્વાનુભવ થયો તેને પોતાના સ્વરૂપનો અનુભવ જ્ઞાન થયું હોવાથી તેને જ્ઞાની પુરુષ કહે છે. તેમણે 6 પદની જે સંયોજના કરી છે એ સમ્યક દર્શનને નિવાસ થવાનું સર્વોત્કૃષ્ટ સ્થાન છે. એટલે કે સમ્યક દર્શન ઉત્પન્ન થવા માટે આ સંયોજના ઉત્કૃષ્ટ પ્રકારે છે. કોઈ પણ જીવ આ 6 મુદ્દા સ્વીકારે તો તે અવશ્ય સમ્યક દર્શનને પ્રાપ્ત થાય એમ કેમ છે. પ્રથમ પદ છે કે આત્મા છે. આત્માનું અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ એટલે પોતાનું અસ્તિત્વ. આત્મા છે દ્રષ્ટાંત આપે છે કે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે, અથવા જગતના પદાર્થો જેમ છે પશ્ચિમ જગતમાં એક પદાર્થ રૂપે આત્મા પણ છે, આત્માનું હોવાપણું, આત્માનું હોવાપણું એટલે પોતાનું હોવાપણું. તેમ આત્મા પણ છે, અનેક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, પ્રમાણ એટલે માપ, અનેક ગુણ હોવાને લીધે એટલે કે એ પદાર્થો દેખાય છે, પ્રત્યક્ષપણે તે પદાર્થો દેખાય છે, તો દ્રશ્યમાન થવાનો તે પદાર્થનો ગુણ છે, તેને લઈને પ્રત્યક્ષ પ્રમાણથી તે પદાર્થોનો હોવાપણું અનુભવ ગોચર થાય છે, જ્ઞાન ગોચર થાય છે, તેમ એ દ્રષ્ટાંત છે. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. શું કહ્યું? આત્મા છે એ માન્ય કેવી રીતે કરવો? હું આત્મા છું, આત્મા પણ હું છું એ માન્ય કેવી રીતે કરવું? તો કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાના પ્રત્યક્ષ ગુણ તેના દ્વારા જે પદાર્થ પોતાની હયાતીને જાહેર કરે છે અને જે પદાર્થ બીજા પદાર્થોની હયાતીને પણ જાહેર કરે છે, હું પણ છું બીજા પદાર્થો પણ જગતમાં છે. જળ પદાર્થો પોતાને જાણતા નથી, જળ પદાર્થો પોતાને જાણતા નથી, પણ એ જળ પદાર્થોને જાણનાર કોઈ ચૈતન્ય સત્તાધારી, સત્તા એટલે અસ્તિત્વ, ચૈતન્યનું ચૈતન્ય પણ અસ્તિત્વ છે એવો જે આત્મા નામનો પદાર્થ છે એ જળ પદાર્થો છે એવી જાહેરાત કરે છે. એને ખબર નથી કે હું શું, તેની પોતાની હયાતીને જાહેર કરે છે, સાથે સાથે બીજા પદાર્થોની હયાતીને પણ જાહેર કરે છે. બીજું એક દ્રષ્ટાંત એના માટે લઈ શકાય કે દીવો, દીવો છે એ પોતાની હયાતીને પણ પ્રકાશે છે અને દીવાના પ્રકાશમાં બીજા પદાર્થોની હયાતી પણ માલુમ પડે છે. અંધારામાં જે પદાર્થો નહોતા જાણતા એ દીવાના પ્રકાશમાં માલુમ પડે છે કે આ રૂમમાં આટલા આટલા પદાર્થ, આટલી આટલી વસ્તુઓ પડી છે. તો દીવો પોતાને પણ જાહેર કરે છે અને એનો પ્રકાશ બીજા પદાર્થની હયાતીને પણ જાહેર કરે છે. દીવાને ખબર નથી તો દ્રષ્ટાંત ના સ્થાને છે. આત્મા જ્ઞાન દીપક છે, ચૈતન્ય દીવો છે આત્મા, એ પોતાની હયાતીને પણ જાહેર કરે છે અને જ્ઞાનના બીજા પદાર્થો છે એમ પણ જ્ઞાનથી એની જાહેરાત થાય છે. એવો ગુણ જેનામાં છે તેના દ્વારા આત્માની હૈયાતી સ્વીકારી શકાય છે.
દીપક તો આપણે જોઈએ એટલે આપણને સુર નફો એટલે આપણને ખબર પડે આત્માને,
આત્માને વેદીને અનુભવીને એની હૈયાતી જણાય છે. આત્મા અરૂપી પદાર્થ હોવાથી તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી, ઇન્દ્રિય જ્ઞાનના વિષયો માત્ર રૂપી પદાર્થો છે. ચક્ષુથી રંગ જણાય, નાકથી ગંધ જણાય, કાનથી શબ્દ જણાય અને સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ જણાય અને જીભથી સ્વાદ જણાય. પણ એવો કોઈ ગુણ આત્મામાં નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને રસ એવો કોઈ ગુણ આત્મામાં નથી. આત્મા અરૂપી પદાર્થ છે, તેથી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. તો પછી આત્મા છે એવી હૈયાતી કેવી રીતે જણાય? તો કે સ્વપ્રકાશકપણામાં પોતાનું વેદન છે. વેદન છે એટલે અનુભવન છે, તેના દ્વારા આત્માની હૈયાતી ગ્રહણ થાય છે. હું છું એવું અનુભવ થાય છે કે નથી થતો? હું છું એવો અનુભવ થાય છે કે નથી થતો? કે થાય છે? જે એવો અનુભવ થાય છે તે અનુભવ પોતે વેદન છે. પણ વર્તમાનમાં જ્યાં ચૈતન્ય સત્તા અથવા આત્મા નથી ત્યાં વેદન થાય છે, એ ભૂલ થાય છે. જેમ કે શરીરમાં હું થાય છે, આત્મા શરીર રૂપે નથી, એ અનુભવ સાચો નથી. અનુભવ સાચો કે અનુભવ ખોટો એ પછીની વાત છે. પહેલી વાત એ છે કે અનુભવ છે કે નહીં. સાચા અનુભવમાં, ખોટા અનુભવમાં અનુભવ સામાન્ય છે. આપણે અનુભવથી મતલબ છે અત્યારે સમજવા માટે. આપણી ચર્ચાનો વિષય અનુભવ છે કે જેને અનુભવ થાય છે તે આત્મા છે.
જેને અનુભવ થાય એટલે એ તો સમજે સ્વપ્રકાશ. સ્વપ્રકાશ જે રીતે આપણે દીવાનું અનુસંધાન જે લઈએ તો એમ આપણને દેખાતું તો નથી ને. પરપ્રકાશ અને સ્વપ્રકાશ
દેખાતો નથી.
જે રીતે આપણે સૂરજ લઈએ તો એવી
એટલે જે
પ્રકાશ એટલે પ્રકાશ એનો
પ્રકાશ એટલે આપણે આ જે સૂર્યનો પ્રકાશ લાઈટનો પ્રકાશ એ પ્રકાશ નથી. એ પ્રકાશની વાત નથી. પ્રકાશનું એટલે જાહેર થવું, હૈયાત એનું જાહેર થવું એટલે પ્રકાશમાં આવ્યો. વસ્તુ પ્રકાશમાં આવી. આપણે એમ નથી કહેતા કે આ વાત સાંભળીને મને એક લાઈટ થઈ તો આપણે કઈ ઓલી બત્તી નથી સમજતા. એમાં કઈ આપણે આ બહારની બત્તી નથી સમજતા. જ્ઞાનનો જે પ્રકાશ છે એમાં પોતાની હૈયાતી એનો સ્વીકાર છે અને તેમાં વેદનની પ્રધાનતા છે. આત્મામાં જે જ્ઞાન શક્તિ છે, દર્શન શક્તિ છે, સુખ શક્તિ છે, આનંદની શક્તિ છે, એવી આત્મામાં એક પ્રકાશ શક્તિ છે. અનંત શક્તિઓમાંની એક શક્તિ પ્રકાશ શક્તિ છે. એ પ્રકાશ શક્તિની વ્યાખ્યા આપણા શાસ્ત્રમાં એવી રીતે છે. વિશદ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ કથા પ્રાસંગે છે, સમય સારના સુલતાની શક્તિનું વર્ણન છે, એમાં 12મી શક્તિ છે, 12મા નંબરમાં આ વર્ણન કર્યું છે પ્રકાશ શક્તિનું. વિશદ એટલે સ્પષ્ટ, શાસ્ત્ર ભાષાનો શબ્દ છે, ચાલુ ભાષામાં આપણે એને સ્પષ્ટ કહીએ છીએ. સ્પષ્ટ વિશદ એટલે સ્પષ્ટ, સ્વસંવેદનમયી, પોતે પોતાનો અનુભવ કરે, પોતે પોતાનું વેદન કરે, એવું જેનું સ્વરૂપ છે તે પ્રકાશ નામની શક્તિ છે. અહીંયા સ્વ પર પ્રકાશકપણામાં, સ્વપ્રકાશકપણામાં સ્વનું વેદન છે, સ્વનો અનુભવ છે, પોતાની હૈયાતીનો અનુભવ છે, તેને સ્વપ્રકાશકપણું કહેવામાં આવે છે. પ્રત્યેક આત્મામાં પોતાના હોવાપણાનું વેદન ચાલુ જ છે. પોતાના હોવાપણાનો અનુભવ ચાલુ જ છે, અને તેથી દરેક આત્મા એમ સમજી શકે છે કે હું જીવું છું, હજી હું હજી જીવું છું. સાચો જવાબ એ છે કે આપણે શું કરીએ છીએ, એટલા પર પદાર્થો ને જાણી રહ્યા છે અને પોતાને ભૂલી ગયા છીએ, તે મિથ્યા એકાંત છે. મિથ્યા એટલા માટે કે બીજા પણ કોની સત્તામાં જણાય છે, જેટલું જાણીએ છીએ અથવા ઘણું જાણીએ છીએ એ કોની હૈયાતીમાં જણાય છે. થોડો વિચાર કરીએ તો ખબર પડે એવું છે કે પોતાની હૈયાતીમાં જાણીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે આખી દુનિયા છે, દુનિયાનો નકશો જોઈને આપણે કહીએ છીએ કે આ દુનિયા છે, અને આપણે જઈ આવીએ છીએ, આ જગ્યાએ જઈ શકીએ, આ જગ્યાએ જઈ શકીએ, અહીંથી અહીંયા જવાય, અહીંથી અહીંયા જવાય, આ દિશામાં છે, આ દેશ આ દિશામાં છે, આ દેશ આ દિશામાં છે. એવું જાણનાર પોતે છે, એવું જાણનાર પોતે છે. એટલે આપણે ત્યાં એક એવી કહેવત છે કે આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા, દુનિયા ડૂબી ગઈ નથી, દુનિયા તો દુનિયાને ઠેકાણે રહેવાની છે, પણ પોતે મરી ગયો તો દુનિયાનો સંબંધ કાંઈ નથી. તો એનો અર્થ કે દુનિયા છે, એનો અર્થ કે તું પહેલા છો પછી દુનિયા છે. આખી દુનિયા છે એનો અર્થ શું, કે તું પહેલા છો પછી આખી દુનિયા છે, જો તું નથી તો દુનિયા નથી. આમ છે એવું જે પોતાની હૈયાતીનું પ્રકાશન થાય છે એવો ગુણ જેના વિશે છે તે આત્મા છે. બીજા પદાર્થોની હૈયાતીનું પ્રકાશન જેના વિશે થાય છે એવો ગુણ જેના વિશે છે તે આત્મા છે, અથવા આત્મા જ સ્વપરને પ્રકાશે છે. આત્મા સિવાયના જળ પદાર્થો પોતાને પણ પ્રકાશતા નથી અને બીજાને પણ પ્રકાશતા નથી, કેમ કે એને ખબર નથી કે હું છું કે નહીં અને બીજા છે કે નહીં, એની જળ પરમાણુને કાંઈ ખબર નથી. ઘટ એટલે ઘોડો, અને પટ એટલે વસ્ત્ર, દાખલામાં લીધું છે, સામાન્યમાં સામાન્ય બુદ્ધિમાં સમજાય એવો દાખલો લીધો કે ઘડો છે, જેમ ઘડો છે જેમ વસ્ત્ર છે કપડું છે એમ આત્મા પણ છે. ઘડો અને વસ્ત્ર મરી આંખે દેખાય એવા પદાર્થો છે, તો એ તો પ્રત્યક્ષ છે, એના માટે તો કોઈ આપણે લોજિક આપવું પડે એવું નથી, કેમ કે તો પ્રત્યક્ષ જોવામાં આવે છે, એટલે એના માટે કોઈ યુક્તિ કોઈ સમજાવવા માટે વધારે પ્રયત્ન કરવો પડતો નથી. જો એ પદાર્થો જેમ છે તેમ તેનું જાણનાર એવો તું આત્મા પદાર્થ પણ છો, અને જાણનાર તરીકે તારી હૈયાતી પ્રસિદ્ધ છે, અનુભવનાર તરીકે તારી હૈયાતી પ્રસિદ્ધ છે. એટલે આત્માના હોવાપણાની શંકાનો અહીંયા નાશ કરવો છે. જો આંખ જોઈતી હોય તો મડદાની આંખ પણ જોવે, અને હવે એવી કૃત્રિમ આંખ બનાવવાના છે પ્લાસ્ટિક ને, એ પણ જોશે જોશે જો આંખ જોતી હોય તો. પણ જ્ઞાન હોય તો એ વચ્ચે નિમિત્ત છે. શું છે? વચ્ચે નિમિત્ત છે, ખાલી મીડિયેટર જેને કહેવાય. શું નિમિત્ત એટલે? શું કે જે કઈ કરે નહીં છતાં જેના હોવાપણામાં કાર્ય થાય. વિજ્ઞાનમાં એને કેટલિક એજન્ટ કહે છે. સાયન્સ ભણ્યા છે? સાયન્સની અંદર કેમિસ્ટ્રીમાં કેટલિક એજન્ટ આવે છે ને, એ કાંઈ કરે નહીં પણ એની હયાતીમાં બીજા પદાર્થોના રિએક્શન થાય, ને એ ન હોય તો બીજા પદાર્થોના રિએક્શન એક્શન રિએક્શન ન થાય. એ નિમિત્તનું સ્થાન કેટલિક એજન્ટ જેવું થાય. વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ સહેલાયથી સમજાય એવો વિષય છે. નહીતર નિમિત્તનો ઝઘડો બહુ મોટો છે આ જગતમાં. કેમ કે ઝઘડાનું કારણ જ નિમિત્ત થાય છે. તમે આમ બોલ્યા માટે મને આમ થયું, તમે બોલ્યા એટલે મને અસર થઈ, તમે ન બોલ્યા હોત તો મને અસર ન થાત. તમે બોલાય તો નિમિત્ત છે, મને જે થયું એમાં અસર થયું મારું કાર્ય, પણ તમે બોલાય તો નિમિત્ત છે. પણ ઝઘડો એવો નાખે કે તમે બોલા એ મને ગુસ્સો કરાવ્યો, મને ક્રોધ કરાવ્યો, તમે અપમાન કર્યું મારું એટલે મને ક્રોધ થયો. પણ પોતાની દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. શું છે? દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સૌએ તો નિમિત્તને ઉપકારી માને, નિમિત્તને ઉપકારી માને કે મેં અમુક પ્રકારનું કર્મ બાંધ્યું હતું, એ કર્મને નિર્જરા કરવા માટે તમે ઉપકારી થયા. ઉપકારી પ્રત્યે ક્રોધ કરવો યોગ્ય નથી. ઉપકારી પ્રત્યે ક્રોધ કરવો યોગ્ય છે કે નથી? માટે નિંદા કરનાર પણ ઉપકારી છે. અજ્ઞાન દ્રષ્ટિ છે. નિંદા કરનાર પણ ઉપકારી છે. એમ દરેક નિમિત્તને ઉપકારી લઈ લેવું. આત્મા છે એવું પદ સમ્યક દર્શનના કારણોમાં, છ કારણોમાં પહેલું લીધું, એની પાછળ કૃપાળુદેવનું બહુ ઊંડું જ્ઞાન છે, બહુ ઊંડી સમજ છે એની પાછળ. આત્મા છે એવી વાત સાદી સીધી લાગે આપણને, આને શું બહુ મોટી વાત કરી નાખે. બે શબ્દમાં એક વાક્ય છે, આત્મા છે, એમાં કઈ મોટી વાત કરી નાખે. પણ બહુ ઊંડા અનુભવ જ્ઞાનથી આ છ પદનું સંયોજન થયું છે, અને જ્ઞાની પુરુષોએ તેને સમ્યક દર્શનના કારણના સમાવેશ કર્યો છે. એનું કારણ એ છે કે સમ્યક દર્શનનો વિષય માત્ર નિજ અસ્તિત્વનું ગ્રહણ કરવું એટલો જ છે. સમ્યક દર્શનનું કાર્ય શું? આટલું જે પ્રશ્ન પૂછવામાં આવે, સીધો પ્રશ્ન, કે સમ્યક દર્શન શું કાર્ય કરે છે? કે સ્વસત્તાનો સ્વીકાર કરે છે. સમ્યક દર્શન એ આત્માની અનંત શક્તિઓ છે, એમાંની એક શ્રદ્ધા નામની શક્તિ છે. સાધુ ભાષામાં આપણે એને શ્રદ્ધા કહીએ છીએ, શાસ્ત્ર ભાષામાં એને દર્શન કહીએ છીએ. શ્રદ્ધા એટલે દર્શન, દર્શન એટલે શ્રદ્ધા. સમ્યક એટલે આત્મા અભિમુખ, સમ્યક આત્મા અભિમુખ આ દિશાસૂચક શબ્દ છે, મૂળ સંસ્કૃત શબ્દ છે. સન્મુખ થવું, અભિમુખ થવું એટલે સન્મુખ થવું. જેમ કે મારે તમને સંસ્કૃતમાં એમ કહેવું હોય કે તમે મારી સામે બેસો, મારી સામે જરાક આવી જા, મારી સામે આવો, અહીંયા બાજુમાં હોય ને, મારે એમ કહેવું સામે આવો, તો સમ્યક ભવાન એમ મારે કહેવું જોઈએ. મારી સામે આવો, આપ મારી સામે આવો, સમ્યક ભવાન. સંસ્કૃત ભાષામાં એવી રીતે વાતચીત કરી શકાય. આરએસએસમાં ગયા હોય ને ખબર હશે, આરએસએસમાં કોઈ ગયા છે નથી, સંસ્કૃત ભાષામાં બધા ઓર્ડર થાય છે. આપણે મિલિટરીમાં અંગ્રેજી ભાષામાં થાય છે ને માર કોણ, એમ ત્યાં બધા સંસ્કૃત ભાષામાં ઓર્ડર કરે છે. હિન્દુની મૂળ ભાષા સંસ્કૃત છે ને, અને જે મુખ્ય માણસો એને અગ્રેસર કહે છે. બધા આડાવડા ઉપાયમાં એનો જે મુખ્ય માણસ છે ઓર્ડર કરે કે અગ્રેસર સમ્યક, એટલે જેટલા અગ્રેસર હોય એની સામે આવીને ઉભા રહી જાય, લાઈન બંધ, મિલિટરીની જાય. સમ્યક શબ્દ વપરાય ત્યાં, મૂળ સંસ્કૃત ભાષામાં એ રૂઢિગત અર્થ છે. સમ્યક એટલે સાચું, એ રૂઢિ અર્થ છે. મૂળ ભાષાનો શબ્દ અર્થ આ પ્રકારે છે. એટલે આત્માભિમુખ થવું તે સાચું છે, અને બીજાને અભિમુખ થવું તે બરાબર નથી, એટલે ખોટું છે. એમ લ્યો તો વાંધો નહીં. એમ જે શ્રદ્ધા સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપને સ્વીકારે તે સમ્યક શ્રદ્ધા, જે જ્ઞાન સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપનો અનુભવ કરે તે જ્ઞાન સાચું સમ્યક, સમ્યક જ્ઞાન, અને જે આચરણ સ્વરૂપમાં સ્થિર થઈ જાય, સ્વરૂપમાં લીન થઈ જાય તે સમ્યક ચારિત્ર. અને આત્માની શક્તિનું સ્વરૂપ સુખ, સ્વરૂપમાં એકાગ્રતા થતા પ્રગટ થાય તે સમ્યક સુખ. અને જે પરિણામનું જોર સ્વરૂપમાં ભીસ મારે તે સ્વરૂપ સમ્યક પુરુષાર્થ. એ બધા ગુણોને સમ્યક વિશેષણ પછી લાગુ પડે છે. એટલા માટે કે બધા જ ગુણો પોતાના સ્વરૂપમાં કેન્દ્રિત થઈને પરિણમે ત્યારે એને સમ્યક પરિણમન થયું એમ કહેવામાં આવે છે. સમ્યક એટલે આત્માભિમુખ. સમ્યક દર્શનનો કાર્ય શું? મૂળ વિષય ઉપર આપણે આવે એ સમ્યક દર્શનનું કાર્ય શું? કે શ્રદ્ધા પોતાના અસ્તિત્વને સ્વીકારે, કબૂલે, એ સમ્યક દર્શનનું કાર્ય આટલું છે. અને એ અસ્તિત્વ છે પણ આથી, પોતાના હોવા હોવા પણ છે પણ આથી સ્વીકારવામાં આવે છે. હું છું, હું છું, હું છું, હું છું, હું છું, હું આત્મા રૂપે છું, એ સમ્યક દર્શનનો વિષય છે. હું શરીર રૂપે છું ને રાગ રૂપે છું, મનુષ્ય રૂપે છું, પુરુષ રૂપે છું, સ્ત્રી રૂપે છું, એ મિથ્યા દર્શનનો વિષય છે. એ સમ્યક દર્શન નો વિષય નથી. કેમ કે હું આત્મા છું, આત્મા છે એ સમ્યક દર્શન નો વિષય હોવાથી એને પહેલા પદમાં લીધું છે. પછી કેવો છે, શું કરે છે, એ પછીની વાત છે. પણ સમ્યક દર્શન ના વિષયમાં સૌથી પહેલું પદ પોતાની હયાતીના સ્વીકાર કરવાનું છે. અને જીવ પોતાની હયાતીમાં ભૂલો છે, જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતાનું હોવાપણું અનુભવ ગોચર કરે છે. આવી એક બહુ મોટી ભૂલ છે. અને આવી ગંભીર ભૂલ જીવને આ સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ છે. એટલાનું ઊંડાણ કેટલું છે આ બે શબ્દનું, એક જ વાક્યનું ઊંડાણ શું છે? કે આત્મા છે એમ જો શ્રદ્ધાના સ્વીકાર થાય તો પરિભ્રમણ ટળે, અને આત્મા છે એમાં ભૂલ થાય કે જ્યાં આત્મા નથી ત્યાં આત્મા છે, દેહાત્મ બુદ્ધિ, તો એ પરિભ્રમણનું કારણ થાય. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે, અને નિજને વિશે નિર્વૃત્તિ થાય તો પરિભ્રમણ દશા ટળે. આટલો સંક્ષેપ છે પરિભ્રમણમાં. નિજમાં નિર્વૃત્તિ થાય તો પરિભ્રમણ ટળે, અને બીજા પદાર્થમાં નિર્વૃત્તિ થાય તો પરિભ્રમણ ચાલુ રહે. હવે એ પરિભ્રમણ કેમ, નિજમાં નિર્વૃત્તિ કેમ થાય અને કર્મમાં નિર્બુદ્ધિ કેમ ટળે, એનો ઉપાય બતાવે છે. કે જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે કે અન્ય પદાર્થમાં નિર્બુદ્ધિ કેમ ટળે અને આત્મામાં આત્મબુદ્ધિ કેમ થાય, તેને તે જ્ઞાન, તેવું જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યો છે, પ્રકાશ પામ્યો છે એટલે ઉદય પામ્યો છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. આ એનો ઉપાય બતાવી દીધો. દરરોજ થયો હોય તો ડોક્ટર પાસે જવું, સાદી સીધી વાત સમજાયેલી છે. તકલીફ એ છે કે દરરોજનું કામ નથી. સંસારમાં જીવ એવી રીતે જીવી રહ્યો છે કે ભવભ્રમણનો રોગ અનાદિનો ક્રોનિક થઈને ઘર કરી બેઠો છે, એની ખબર નથી. એ તો પછી એનો ઉપાય માટે સાચો વિચાર ઉઠતો નથી. અહિયાં આત્મા છે એ વાત કૃપાળુ દેવે પોતાનું આત્મ અસ્તિત્વ સ્વીકારવા માટે કર્યું છે. કે તારી શ્રદ્ધામાં હું આત્મા છું એવો સ્વીકાર કર, અને તારી શ્રદ્ધામાં બીજી રીતે સ્વીકાર થયો હોય તો એ ભૂલ છોડી દે, નહીતર પરિભ્રમણ ચાલુ રહેશે અને આ પરિભ્રમણથી મુક્ત થવાનું કારણ છે. એ પહેલું પદ લીધું છે. બીજું પદ કે આત્મા નિત્ય છે, આત્મા છે એ ક્ષણિક નથી, અથવા શરીરનો સંયોગ વિયોગ થાય ત્યાં સુધી જ આત્મા છે અને પછી આત્મા નથી, કેવું નથી. મિત્ર, અત્યારે બુદ્ધિવાદના જમાનામાં એ જાતના પણ તર્કો ચાલે છે કે આ એક મશીનરી છે, એમાં કંઈક ગડબડ થાય છે ત્યારે મશીન બંધ થઈ જાય છે. જેમ આપણે કાર છે, હજારો એની અંદર પાર્ટ છે, એમાં અમુક પાર્ટ બગડવાથી મોટર ચાલતી બંધ થઈ જાય. એવી રીતે આમાં પણ શરીરના જે અવયવો છે એમાં કંઈક ખરાબી થાય ત્યારે શરીર ચાલતું બંધ થઈ જાય, બાકી આત્મા જેવું કંઈ દેખાતું નથી. આત્મા દેખાતો નથી માટે આત્મા નથી, જા એમ કરીને પોતાની હૈયાતી શરીરનો સંયોગ થાય ત્યારથી શરૂ થઈ અને સંયોગનો વિયોગ થાય એટલે હૈયાતી પૂરી થઈ એમ માને છે. એ માનવું બરાબર નથી. આત્મા નિત્ય એવો પદાર્થ છે, શાશ્વત પદાર્થ છે. જગતમાં કોઈ પદાર્થ નવો ઉત્પન્ન થાય એમ બને નહીં અને કોઈ પદાર્થનો સર્વનાશ થાય એમ પણ બને નહીં, એમ વિજ્ઞાન કહે છે. ત્યાં શું કહે છે? અવસ્થાથી અવસ્થાંતર થાય પદાર્થ, કોઈ પદાર્થ નવો ઉત્પન્ન થાય, કોઈ કોઈ તત્વ કોઈ એલિમેન્ટ નવું ઉત્પન્ન નથી થતું. પાણીમાંથી વરાળ થાય, વરાળનું પાણી થાય, પણ H2O તો એમને મજરીએ, પછી વરાળના સ્વરૂપે હોય કે પાણીના સ્વરૂપે હોય કે બરફના સ્વરૂપે હોય, ઘન પ્રવાહી ને વાયુ ત્રણ સ્થિતિ જેમ પરમાણુની છે, પણ પરમાણુ કોઈ નવો ઉત્પન્ન થતો નથી કે કોઈ પરમાણુનો સર્વનાશ થતો નથી. અને એક પરમાણુમાં ઘણી શક્તિ છે, અનંત શક્તિ છે, એ એટમિક એનર્જીથી સ્વીકારવાનું ચાલુ થયું છે. જૈન શાસ્ત્રોમાં તો હજારો વર્ષ પહેલા એ વાત છે કે એક પરમાણુમાં ઘણી શક્તિ છે. પછી એટમ બોમ્બ શોધવાનો ત્યાર છે, લોકો જાણતા છે આ જગતના લોકો, પણ આપણા શાસ્ત્રમાં તો એક પરમાણુમાં પણ અનંત શક્તિ છે એ વાત હજારો વર્ષ પહેલા લખાયેલી પડી છે. એમ આત્મામાં પણ અનંત શક્તિ છે. અનંત શક્તિ છે તો આત્માની હોવાપણાની જે શક્તિ છે, જેને અસ્તિત્વ શક્તિ કહેવામાં આવે છે, એ પણ અનંત છે અને તેથી આત્મા નિત્ય છે. એટલે શું થયું કે આત્માની જે અસ્તિત્વ શક્તિ છે એ અનાદિ અનંત છે, એમ અહીંયા આત્માના અસ્તિત્વને સ્વીકારવાની વાત છે. આત્મા નિત્ય છે. ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળ વર્તુ છે, કેમ કે તો અવસ્થા બદલાઈ જાય છે. ઘડો કાયમ રહે નહીં, માટીમાંથી ઘડો હતો. વસ્ત્ર પણ કોટનમાંથી કેવી રીતે ઉત્પન્ન થયું, પાછું એનો નાશ થઈ જશે, અમુક કાળ સુધી એ પદાર્થો છે અવસ્થાપણે. પણ એ દ્રષ્ટાંતમાં એને પદાર્થ લઈ લીધો છે, પરમાણુ તરીકે તો કાયમી છે. આત્મા ત્રિકાળવર્તી છે. આત્મા છે એ ત્રણે કાળે રહે છે, એટલે ભૂતકાળમાં પણ આપણે હતા, અત્યારે છીએ અને ભવિષ્યકાળમાં પણ આપણે કાયમ રહેવાના છીએ. અને એમ વસ્તુ સ્થિતિ હોવાથી
આપણો ભૂતકાળ ગયો એનો તો કોઈ ઉપાય નથી, પણ ભવિષ્યકાળ કેવો જાય એ વિચાર માગે એવો વિષય જરૂર છે. અને એવું વિચારવું તે દાપણ ભરેલું છે અને વિવેક યુક્ત છે. જેમ અત્યારે આપણે મૃત્યુ સુધી આપણું અહીંયાથી સ્વીકારીએ છીએ કે આપણે આયુષ્ય હોય ત્યાં સુધી જીવશું, અને એવરેજ આયુષ્ય આપણે આપણું સ્વીકારી લઈએ છીએ. એવરેજ આયુષ્ય આશરે 70 વર્ષ સુધી માણસ જીવે, તો 65-70 વર્ષ સુધી આપણે અનુકૂળતાઓ જળવાઈ રહીએ, આપણે સુખી રહીએ ને દુઃખી નથી એની વ્યવસ્થા આપણે વિચારીએ છીએ. અને એટલા ખાતર આપણી પાસે જે મૂડી છીએ એ દિવસમાં ભોગવી લેતા નથી, વાપરી નાખતા નથી, ને એવી તર્ક કરીને પણ નથી વાપરતા. કાલવારે મળી જશું તો આજના જ વાપરી નાખો ને. મૃત્યુ તો ગમે ત્યારે આવે છે માણસ, અચિંતા મરી જઈએ તો આપણે આપણે પરિશ્રમ કરીને કમાયેલી મૂડી ભોગવા વગર નહીં રહી જશે, માટે આત્મા જ ખર્ચી નાખવા એમ પણ કોઈ વિચારતું નથી. અને એવું વિચારવું દાપણ ભરેલું પણ નથી. હા, આપણે જીવશું, 100 વર્ષ બાદ થશું, અને 100 વર્ષ સુધી આપણે અનુકૂળતા જળવાય રહે એવી વ્યવસ્થા આપણે વિચારીએ છીએ. અહીંથી આપણા દેશમાં જવા માટે ગાડીમાં બેસીએ, ટ્રેનમાં, બરાબર બરાબર, આપણને 25-50 કલાક જે કઈ સાધન હોય એમાં લાગે તો રસ્તામાં મળી જશે એવું નથી વિચારતા, પણ સાર પછી ત્યાં આપણે લાકડી બ્રશ જોશે, તરસ લાગશે ત્યારે પાણી જોશે, 12 વાગશે એટલે જમવાનું જોશે, બધા ટાઈમની રાત પડશે એટલે સુવા માટે ઓસિતું જોશે, ઓઢવા માટે ચાદર જોશે. આ બધી વ્યવસ્થા આપણે વિચારીએ છીએ કે નથી વિચારતા, તર્ક કરીને એવું નથી વિચારતા કે અધૂર કઈક થઈ જશે તો બધી મહેનત ન કરવી પડશે, માટે મૂકોને માથા કરો એવો તર્ક નથી કરતા. પણ ચોક્કસપણે વિચારીએ છીએ કે સહી સલામત આપણે પહોંચશું, આપણને આત્મવિશ્વાસ છે અને બધી વ્યવસ્થા આપણે કરીએ છીએ. એમ આપણે નિત્ય છે એવો આત્મવિશ્વાસ રાખીને આ શરીર છોડ્યા પછી પણ અનંતકાળ સુખેથી કરીને કેવી રીતે વીતે અને દુઃખી ન થઈએ એવું વિચારનું તે દાપણ ભરેલું છે, વિવેકયુક્ત છે અને જ્ઞાનીઓએ વિચાર્યું છે. આ કોણે લખ્યું? જ્ઞાનીઓએ તે વિચારીને લખ્યું કે જો ભાઈ તું નીચે છો, તું કાયમી છો, આ એક શરીર છૂટશે એ તો કપડું બદલવા જેવી વાત છે, પાછું બીજું કપડું જેમ તું કરી લેશે નવો બે આવી જશે, પણ તું સુખી રહીશ કે દુઃખી રહીશ એ સંબંધીમાં તે શું વિચાર્યું છે? તારા દુઃખના કારણો ને સુખના કારણોનો કઈ વિચાર કર્યો છે કે નથી કર્યો? ન કર્યો તો કરવો જરૂરી છે એમ સમજીને આ વાત ચાલે છે. જ્ઞાની એટલે વિચારવાન પુરુષ, જ્ઞાની એટલે વિચારવાન કે જે દીર્ઘ દ્રષ્ટિથી વિચારી શકે છે, દીર્ઘ દ્રષ્ટિ વાળા છે જ્ઞાની છે, દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. અજ્ઞાનીઓ છે ફક્ત આયુષ પર્યંત 100-150 વર્ષનું જ વિચારે છે, એથી આગળ વિચારી શકતા નથી, માટે એને અજ્ઞાની કે છે. અજ્ઞાની કહે કે અણ સમજના જીવો કયો, ઓછી સમજણ વાળા છે. કેટલું વિચારે કે 100-150 વર્ષ તો વિચારે, તો પછી દીકરાનું કે દીકરાના દીકરાનું વિચારે, તો બીજા 25-50 વર્ષનું વિચારે, પણ એ તો એને તો કઈ કામનું નથી, એ પરિશ્રમ તો બીજાના માટે નથી. કારણ કે પોતાના માટે જે વિચાર કરવાની વાત છે એટલી જ મર્યાદા છે. અને જયારે પોતાના માટે વિચારે છે ત્યારે માત્ર 150 વર્ષનું વિચારવું કે ટૂંકી દ્રષ્ટિ વાળાનું કામ છે, અને કાયમની વ્યવસ્થા વિચારવી તે દીર્ઘ દ્રષ્ટિ વાળાનું કામ છે. અહીંયા એની વિચારણા ચાલે છે. આત્મા નિત્ય છે એમ કહેવા પાછળ આત્માની અનંતકાળની હયાતીમાં હવે પછી મારો આત્મા ક્યારે પણ દુઃખી ન થાય એવા આશયથી આ વિચારણા ચાલે છે. એની પાછળનો આશય આટલો છે. નાનીઓએ જે વિચાર્યું છે એ જગતના બહુ બુદ્ધિશાળી વિષય માણસો નથી વિચારી શકાય એટલું વિચાર્યું છે. એને બહુ બુદ્ધિશાળી માણસો જોઈએ એને પણ આટલું નથી વિચાર્યું જેટલું જ્ઞાનીઓએ વિચાર્યું છે. ઘટપટાથી સંયોગે કરીને પદાર્થ છે એટલે સંયોગે પદાર્થ છે. કેટલાક પરમાણુઓના સંયોગથી ઉત્પન્ન થયેલો છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે એટલે કે આત્મા છે એ કોઈ સંયોજનથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, મૂળ એલિમેન્ટ છે. જેમ આપણે હાઇડ્રોજનનો એસ લઈએ કે કાર્બનનો સી લઈએ તો પછી એમાં કોઈ સંયોજન નથી. પાણી છે હાઇડ્રોજન ઓક્સિજનનું સંયોગથી ઉત્પન્ન થયેલો પદાર્થ છે, પણ હાઇડ્રોજન ને ઓક્સિજન કોઈથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, એ ઓરિજિનલ એલિમેન્ટ છે. એમ આત્મા છે એ સ્વભાવે કરીને પદાર્થ છે. આપણા ધર્મ ગ્રંથો વૈજ્ઞાનિક છે. આપણા ધર્મ ગ્રંથો એ રૂઢિને ઉદ્દેશતા નથી, વિજ્ઞાનને બતાવે છે. એટલે કે ધર્મ છે તે એબ્સોલ્યુટ સાયન્સ છે એમ કહેવું છે. ધર્મ છે ઓર્થોડોક્સી નથી, તે રૂઢિ નથી, રિવાજ નથી, સાયન્સ છે. અને બધી વિજ્ઞાનની ભાષામાં બધી વાતો કરી છે કે આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. એટલે કે નવો આત્મા ક્યારે કોઈ સંયોગોથી ઉત્પન્ન કરી શકાય એવી પરિસ્થિતિ નથી. આત્મા બનાવી શકાતો નથી એવું મૂળ તત્વ એવાથી બનાવી શકાતો નથી. સૌથી મતલબની વાત પર પ્રયોજન જેને આપણે કહીએ છીએ, મતલબની વાત તો સુખ દુઃખની છે. આપણે સુખી રહેવું છે, સુખી થવું છે, અને દુઃખી થવું નથી. વૈજ્ઞાનિક પરિસ્થિતિ સમજીને વૈજ્ઞાનિક રીતે સુખની ઉત્પત્તિ કરી શકાતી હોય એવો મતલબ આ જગ્યાએથી સરે છે. એટલે આ ઇન્ટરેસ્ટ લેવા જેવો વિષય છે. મેં તો એવી રીતે જ ઇન્ટરેસ્ટ લીધો છે. આમાં સુખ દુઃખ ની સમસ્યા કોને નથી કહ્યું, મને પણ નથી. મેં જોયું કે આ જૈન શાસ્ત્રોની અંદર એવું નથી કીધું મારા ફેરવા બેસી જા મંદિરમાં જઈને તો ઉપાશ્રમમાં જઈને એવું કઈ છે નહીં. આને આ તો જળ પદાર્થોના ગુણધર્મોની વાત કરે છે, જીવ પદાર્થોના ગુણધર્મોની વાત કરે છે, અને સુખ દુઃખની ઉત્પત્તિ કેવી કેવી રીતે સાયન્ટિફિકલી થાય છે એની વાત કરે છે. આ તો અને એ રીતે જો સુખ દુઃખની સમસ્યાનું સોલ્યુશન પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો આના જેવી બીજી કોઈ વાત જગતમાં છે એની એ વાત નથી છે. એ રીતે કોઈ પણ આત્માને રસ પડે એવી આ વાત છે. નાત જાતનો સવાલ નથી આની અંદર. કોઈ પણ આત્મા ગમે ત્યાંથી આવે એને તમે એમ કહો કે તમારું સુખ કેમ થાય તમને અને તમારું દુઃખ કેમ કરે એનું સાયન્સ તમને બતાવી દઈએ, પછી તમને રસ પડે કે ન પડે, સ્વાભાવિક રસ પડે. અને પરિસ્થિતિ આજે ખુલ્લી થઈ છે. ભૌતિક વિજ્ઞાનમાં જેને વિકાસ કર્યો છે એવા પશ્ચિમના દેશો વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, એ લોકોને ઘણો વિકાસ કર્યા પછી ઉલટાને દુઃખી થઈ ગયા, હિપ્પી થઈને અહીંયા આવવા માંડ્યા. ત્યાંથી લોકો હિપ્પી થઈને અહીંયા આવવા માંડ્યા. મલ્ટી મિલિયનર્સ હોવા છતાં અને ઘણા જ ઘણા જ પ્રકારનું ઓટોમાઇઝેશન મળવા છતાં ઉલટા નહીં બેસે નહીં બધી. એટલે સુખ દુઃખ ના કારણોને એ સમજી શકા નહીં, એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકા નહીં. આપણા પૂર્વજો જે જ્ઞાનીઓ થયા છે એમણે આ સમસ્યાનું સમાધાન અનુભવથી સિદ્ધ કરીને પ્રાપ્ત કર્યું છે અને આ જગત ઉપર નિષ્કારણ કરુણા કરીને એનું સાહિત્ય લખીને મૂકતા ગયા છે. માત્રે આપણે આપણા ઘરમાં રહેલા સાહિત્યના ભંડારની કિંમત કરવા જેટલી, આપણે એની જો કિંમત સમજીએ તો બહુ મોટી વાત છે. અને નહીં પરિભ્રમણ તો ઉભું છે બધાનું, એ સિવાય દુઃખી થવા સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી.
આત્મસિદ્ધિમાં જે ગાથા લીધી છે, કેવાળો હો તો અસંગ તો ભાષા કરી નથી, અસંગ છે પરમાર્થી પણ જીભાને છે, એ ભાન
કરાવવાનું. એટલે અસંગ તત્વ છું એનું ભાન કરાવવું છે, ત્યાં તો મુદ્દો બીજો લીધો છે. અહીંયા તો એટલી જ વાત છે કે જ્ઞાનનું સુખી થવાનું વિજ્ઞાન અનુભવ સિદ્ધ કરીને શાસ્ત્રોમાં લખતા ગયા છે. શાસ્ત્રો છે એ બધા સાયન્સના વોલ્યુમ છે ખરેખર એમને બધું લખીને ગયા છે. આપણે એ ખજાનાને નો લાભ લેવો જોઈએ. બહુ મોટો ખજાનો છે આપણે પાસે, એનો આપણે લાભ લઈ લેવો જોઈએ. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે, આત્મા અનુત્પન્ન છે, અસંયોગી હોવાથી અવિનાશી છે, ઉત્પન્ન થતો નહીં હોવાથી તે નાશ પણ થતો નથી. કેમ કે જેને કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. એટલે જે ઉત્પન્ન ન કરી શકાય એનો નાશ પણ કરી શકાય નહીં એવો આત્મા નામનો પદાર્થ છે. એ નિત્ય છે, શાશ્વત છે અને એને નિત્યતાનો અનુભવ કરી શકાય છે. જો કે ખોટી રીતે તો અનુભવ કરે જ છે, મરવાનો નથી એમ સમજીને ધંધો કરે છે કે સંયોગોની પરિગ્રહ આદિ ગોઠવણ કરે છે. એનું કારણ શું છે કે સ્વભાવે નિત્ય છે. સ્વભાવે નિત્ય હોવાથી બધે એને નિત્યતા જ જોઈએ. ઘર બાંધવા તો કોઈ દી ન પડે એવું, કપડું લ્યો તો કોઈ દી ફાટે નહીં એવું, તાવડી લ્યો તો કોઈ દી તૂટે નહીં એવી. અને એટલા માટે દાગીનો સોનાનો ઘડાવીએ છીએ કે એ ધાતુ જલ્દી ખરાબ થતી નથી. આત્મા પોતે નિત્ય હોવાથી બધે જ નિત્યતાને ચાહે છે. આત્મા સુખ સ્વરૂપ હોવાથી બધે જ સુખને ચાહે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાથી આખી દુનિયાનું જ્ઞાન એને કરવું છે. કોઈને છોડવા નથી. આમ સ્વભાવમાંથી પોકાર તો આવે છે, પણ અંતર્મુખ વળીને પાછું વળીને જોવે તો સ્વરૂપ સમજાય, નહીતર સમજાય એવું નથી. અને એ પાછું વળવું, અંતર્મુખ થવું એનું નામ સમ્યક છે. એ રીતે આપણો જે જૈન માર્ગ છે એને સમ્યક માર્ગ પણ કહેવામાં આવે છે. વિશેષ વિશે લઈશું આવતીકાલે.